నృప కిరీట్ తను తరుణి తను పాయి రహై సకల శోభా అధికాయి. કોઈ પણ ચીજ વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે. મણી હોય તે નાગના માથે ન શોભે, મોતી હોય કજે હાથીના પાલમાં જ પાકે પણ એ ત્યાં ન શોભે. હીરો ખાણમાં શોભે જ નહીં, એ મુગુટમાં શોભે. મોતી દરિયામાં ના શોભે. જે જેનું જ્યાં સ્થાન હોય ત્યાં જ એની શોભા. સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા. દાંત જ્યાં સુધી મોઢામાં હોય ત્યાં સુધી સુંદર લાગે. નખ સરસ મજાના આંગળી ઉપર હોય ને ત્યાં સુધી જ એ સારા લાગે. અને વાળ માથામાં હોય ત્યાં સુધી પણ થાળીમાં આવી ગયો તો. તો અહીંયા ગાડી તુલસીદાસજી એ વાત કરી, મણી માણિક મુકતા છબી જયસી. એની જે શોભા છે એ શોભા નાગના માથા ઉપર નથી શોભતી. અહી ગિરી પર્વત ઉપર પણ માણિક નથી શોભતા. તો એમ શિર સોહન જયસી, એ ગમે એટલું રાખે તોય એમાં ન શોભે. પણ એ ક્યાં શોભે? નૃપ કિરીટ. કોઈ ભગવાનના મુગટ ઉપર, કોઈ રાજાના મુગટ ઉપર માણિક મોતી શોભે. કોઈક આભૂષણમાં શૃંગારમાં શોભે તો જ એની શોભા. લઈ સકલ શોભા, બધી જ શોભા એની અંદર, વધારેમાં વધારે શોભા એની અંદર છે. પણ ખાણમાં પડી રહેલા હીરાની કોઈ કિંમત નહીં. તુલસીજી આગળ કહે છે, તૈસે હી સુકવિ. એ જ પ્રમાણે કવિતા કેવી છે એ બુદ્ધિશાળી માણસો હોય તે જ કહી શકે. પણ કોઈક અણઘડને સોંપી હોય તેની જે રજૂઆત કરવાની હોય, સારામાં સારી કવિતા હોય પણ એની રજૂઆત કચરા જેવી હોય, કોઈ કિંમત. પણ કચરા જેવી કોઈ પણ રચના હોય એને રજૂ કરનારો કોઈક હોય તો એની શોભા ખૂબ વધી જાય. એમ તુલસી કહે છે કે મારું આ માનસની રચના કવિતા તો કચરો છે, પણ મારા પ્રભુનું નામ છે, મારા પ્રભુના ગુણાનુવાદ છે, એને લીધે એ શોભી રહી. ઉપજહી અનત અનત છબી લહી. હવે ક્યાં ક્યાં તૈયાર રચના તૈયાર થાય અને ક્યાં એની શોભા વધે. મણી માણે ક્યાં ઉત્પન્ન થાય અને ક્યાં શોભે. કાવ્ય પણ ગમે તેવું હોય કે ક્યાંક એ જન્મ્યું હોય અને ક્યાંક એની શોભા વધી જાય. લહય અનત છબી, એની શોભા ક્યાંક જુદા જ પ્રકારની હોય. એમ તુલસીજીએ મારી કવિતાને પણ કહ્યું કે ભક્તોના હૃદયમાં જશે ને, ભક્તોના હૃદયમાં જશે તો એ શોભવાની જ છે. પણ કોઈ રસહીન હોય, સાહિત્ય કલા રસવિહીન, તો એની કોઈ કિંમત નહીં થાય. પણ કોઈક માણસ નો ગ્રંથ હોય, કોઈકના ઘરમાં બોજરૂપ થતો હોય તેને પસ્તીની માફક વેચી આવે જઈને. અને કોઈ રોજ એનો નિત્ય નિયમ પાઠ કરે, એની પૂજા કરે, એને વંદન કરે, એની પ્રદક્ષિણા કરે. કેમ? એનું મૂલ્ય જેને સમજાય તે જ એને એનો સાધુ સુમીર. ભગતી હેતુ વિધિ ભવન બિહાઈ. જુઓ, બ્રહ્માજીને ત્યાં સરસ એ વિધાતાનું ઘર છોડીને ભક્તિ હેતુ વિધિભવન બિહાઈ, બ્રહ્મલોક છોડીને ભક્તિ માટે સરસ્વતી એનું સ્મરણ કરે ભગવાનના નામથી, તમે પધારજો, તો એ સરસ્વતી પણ બ્રહ્મલોકથી દોડીને આવે, બ્રહ્મલોક છોડીને. એટલી ઊંચી સ્થિતિમાં પણ અહીંયા ભક્તિ હેતુ, ભગવાનની ભક્તિ માટે આટલે સુધી કેટલે કેટલી ઊંચી અવસ્થા, પણ ભક્તિ માટે દોડીને આવે છે. સરસ્વતી પણ કાવ્યની અંદર પ્રવેશ કરે છે, દરેકના મનની અંદર પ્રવેશ કરે છે કે નથી કરતી. અયોધ્યાકાંડની શરૂઆતમાં દેવોએ પ્રેરણા કરી કે જા મંથરાના મગજમાં બેસાડી અને, પણ ત્યાં આગળ ખોટું કામ કરવા માટે બેસાડી. પણ ભગવાનની કથા છે અને તો રામ કથાની અંદર તો એને રસ છે, એટલે તો આટલેથી આટલી ઊંચી સ્થિતિમાંથી છે. ભક્તિ હે તો વિધિ ભવન બિહાઈ, છોડી દીધું બ્રહ્મલોક, છોડી દીધો, દોડતા આવ્યા એકદમ, ચાલ મારા પ્રભુની ભક્તિ. એમ તુલસીજીએ પણ આ તો રામચરિત્ર છે. વિભુજ દેવો જેને ઈચ્છે છે કે રામચરિત સરબીનું અનવાય. સરસ્વતીએ પણ જોયું કે હું ગમે એટલી બ્રહ્મલોકની અંદર પવિત્ર રહીશ, પણ જ્યાં સુધી ભગવાનના ચરિત્રના રામકથાની ગંગાની અંદર સ્નાન નહીં કરું, રામચરિત સરબીનું અનવાય, ભગવત કથાના ની ગંગામાં, ભગવત કથાની સરોવરમાં જ્યાં સુધી સ્નાન ન કરું ત્યાં સુધી મારી કોઈ કિંમત નથી. અને એ શ્રમ, દુનિયાદારીનો શ્રમ, વ્યવહારનો શ્રમ એ ઉતરે જ નહીં. સાહિત્યની રચના કરવી સહેલી નથી, કેટલી બધી એની અંદર એકાગ્રતા જોઈએ ત્યારે એ સાહિત્યની રચના થાય, પણ ત્યાં થાક લાગે. પણ એ થાક ઉતારવો ક્યાં કે છે, સો શ્રમ જાય ન કોટી ઉપાય, ગમે એટલું ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું ઊંઘીએ, છતાંય થાક ઉતરે નહીં. જાગીએ એટલે મન પાછું ફરી ત્યાંનું ત્યાં. અરે પહેલું તો માનસિક થાક છે ને એટલો બધો લાગ્યો હોય કે ઊંઘ હરકી ના આવે, માણસને ઊંઘવાય ના દે. પણ સરસ્વતીજી જેવા એ લાવો મેળવવા માટે આટલે દૂરથી, જેની બ્રાહ્મી સ્થિતિ હોય, બ્રહ્મલોકની અવસ્થા, એ બ્રાહ્મી સ્થિતિનો ત્યાગ કરીને ભગવાનની કથાના સરોવરમાં સ્નાન કરી સરસ્વતી જેવા જ્ઞાનનો થાક ઉતારવા માટે અહીંયા સ્નાન કરવા આવે છે, દોડતા આવે. ચાલો ને, જેમ કુંભનો મેળો હોય પ્રયાગનો, એટલી ભીડ હોય છતાંય દોડો, કુંભ સ્નાન કરવા જવાનું, પ્રયાગમાં જવાનું છે. તો સરસ્વતીજીને ભગવત કથાના સરોવરમાં સ્નાન કરવાની એટલી બધી તાલાવેલી છે કે બધું જ જ્ઞાન છોડીને, પોતાનું સરસ્વતી પદ છોડી દઈને એમાંથી ઉભાથી નીકળી આવે બહાર. તો આમ ભગવદ કથાને માટે જો આટલી તારાવેલી હોય તો મારી રચના, મારું કાવ્ય એ તો કઈ વરસાદમાં નથી, પણ ભગવાનની ભક્તિ એની અંદર ઉતરી આવેલી છે. ભગવાનનું નામ અને એનું સ્વરૂપ છે, એમનું એમની કથાનો યશ છે, અને એટલા માટે મને પણ એટલો આનંદ થઈ રહ્યો છે કે હું આની અંદર સ્નાન કરીશ ભગવાનની. બાકી મારી કાવ્ય રચના બિલકુલ રસવિહીન છે, કે હું તો કવિતાએ નથી જાણતો, કવિતાના ગુણોને પણ જાણતો નથી. કવિ ન હોઉ નહીં રસિક કહાવું, હું કાવ્ય રચનાનો મોટો પંડિત છું એમ નહીં, હું કવિ પણ નથી, પણ ભગવાનની ભક્તિમાં મને રસ છે. અને એટલા માટે તળસ્યો તુલસી થઈ ગયો. તુલસી તુલસી ક્યા કહું, તુલસી બનકા ઘાસ. પણ લિખા ચરિત રઘુનાથ કા હો ગયે તુલસીદાસ. એનો દાસ થઈ ગયો, પણ ક્યારે? ભગવાનની મોર લાગી ત્યારે. સિક્કો વાગે અને સહી થાય ત્યારે એ વેલિડ ગણાય. ત્યાં આગાડી રામ નામ અંકિત, ભગવાનના નામથી અંકિત થયેલું છે ને, એટલે જ એની કિંમત છે અને માનસની શોભા છે.